એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારના આજના સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જેણે અમેરિકન સાહિત્ય પર એમ કે ઊંડી છાપ છોડી છે, આઈના મેથિસની ધ 12 ટ્રાઇબ્સ ઓફ હેટી.
બિલકુલ, આઈના મેથિસ, જેમનો ઉછેર ફિલાડેલ્ફિયામાં થયો અને ખબર છે જેમના પોતાના પરિવારનો ઇતિહાસ પણ ગ્રેટ માઇગ્રેશન સાથે જોડાયેલો છે, એટલે તેઓ આફ્રિકન અમેરિકન જીવનના અનુભવોને ખૂબ જ શું કહેવાય સહાનુભૂતિ અને બારીકાઈથી રજૂ કરે છે.
હા, અને આયોવા રાઇટર્સ વર્કશોપ જેવા પ્રતિષ્ઠિત સંસ્થાના સ્નાતક પણ છે.
ચોક્કસ, એટલે એમની કલમમાં ઇતિહાસ, પરિવાર અને વ્યક્તિગત સંઘર્ષોનો એક તીવ્ર પડઘો સંભળાય છે એમ કહી શકીએ.
અને એમની લેખન શૈલી પણ ખરેખર અનોખી છે ને, જાણે કવિતા અને કઠોર વાસ્તવિકતાનો એક સંગમ હોય એવું લાગે. 2012માં આવેલી આ એમની પહેલી જ નવલકથા અને ઓપરાના બુક ક્લબમાં સિલેક્ટ થઈ પછી તો
હા, પછી તો એણે ખાસી ચર્ચા જગાવી.
બરાબર, આ એક બહુપેઢીય કૌટુંબિક ગાથા છે જે 20મી સદીના એક મોટા સામાજિક પલટા એટલે કે ગ્રેટ માઇગ્રેશન, લાખો આફ્રિકન અમેરિકનોનું દક્ષિણમાંથી ઉત્તરના શહેરો તરફનું સ્થળાંતર એના પડઘા ઝીલે છે.
હા, પણ લેખિકાનું ધ્યાન મને લાગે છે સ્થળાંતરની મુસાફરી પર એટલું નથી જેટલું એ સ્થળાંતર પછીની જે પેઢીઓ છે એમના પર પડેલી અસરો, વણુકેલાયેલા દુઃખ અને જે વચનો અધૂરા રહી ગયા એના પર છે.
એટલે પરિણામો પર વધુ ફોકસ છે.
બરાબર, વાર્તા શરૂ થાય છે 1923માં. 15 વર્ષની હેટી શેફર્ડ જ્યોર્જિયાના એમ કે ક્રૂર વાતાવરણમાંથી પિતાની હત્યા પછી પોતાની માતા સાથે ફિલાડેલ્ફિયા ભાગી આવે છે, એક નવા સુરક્ષિત જીવનની આશા સાથે.
અને ત્યાં તે ઓગસ્ટ નામના યુવાન સાથે લગ્ન કરે છે. શરૂઆતમાં બધું કદાચ સ્વપ્ન જેવું લાગે છે, પણ પછી
હા, પણ જીવનની કઠોર વાસ્તવિકતા બહુ જલ્દી શું કહેવાય એમના દરવાજે દસ્તક દે છે.
અને એ દસ્તક પણ એવી જોરદાર હોય છે કે હેટીના જીવનનો આખો પાયો જ હચમચાવી નાખે છે.
એકદમ, તે જોડ્યા બાળકો ફિલાડેલ્ફિયા અને જ્યુબિલીને જન્મ આપે છે, પણ ફિલાડેલ્ફિયાનો પેલો કાળઝાળ શિયાળો અને ગરીબી
એમનો ભોગ લઈ લે છે.
હા, ન્યુમોનિયાથી બંને બાળકો મૃત્યુ પામે છે, અને આ નુકસાન, આ ઘટના હેટીના જીવનમાં એક ભાવનાત્મક બિગ બેંગ જેવી સાબિત થાય છે, એક એવી ઘટના જે એના અસ્તિત્વના કેન્દ્રને જ બદલી નાખે છે. એની પ્રેમ કરવાની, લાગણી વ્યક્ત કરવાની ક્ષમતાને જાણે થીજવી દે છે.
અને અહીંથી જ મને લાગે છે કથાનો મુખ્ય સંઘર્ષ આકાર લે છે. આ મુદ્દા પર થોડી વધુ વાત કરીએ. આ સંઘર્ષ હોય બહારના દુશ્મન સામે નથી, બરાબર?
ના, બિલકુલ નહીં,
પણ પરિવારની અંદર પેઢી દર પેઢી ચાલતો એક આંતરિક સંઘર્ષ છે. વાત એમ છે કે આખી નવલકથા જાણે એક પ્રશ્ન પૂછતી હોય એવું લાગે છે. એક માતાનું આટલું ઊંડું વણ કહ્યું દુઃખ એના પછીના 9 બાળકોના જીવન પર કેવી રીતે છવાઈ જાય છે, કેવી રીતે એમના જીવનને ઘડે છે.
બરાબર, એ આઘાત પછી હેટી જાણે પોતાની આસપાસ એક ભાવનાત્મક કિલ્લો ચણી લે છે, એકદમ મજબૂત દિવાલ. તે પોતાના બાકીના 9 બાળકોને મોટા કરે છે, તેમની શારીરિક જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન એ બધું પૂરું પાડે છે, એમને જીવન ટકાવી રાખવા માટે મજબૂત બનાવે છે. પણ
હૂંફ, સ્નેહ, સ્વીકૃતિ,
હા, એ બધું જાણે પેલો જોડિયા બાળકો સાથે દફન થઈ ગયું હોય એવું લાગે.
એટલે જ કદાચ લેખિકાએ નવલકથાનું માળખું પણ એવું રાખ્યું છે, એપિસોડિક, ખરું ને?
હા, બરાબર. દરેક પ્રકરણ એક અલગ સંતાન અથવા તો પૌત્રીના જીવન પર કેન્દ્રિત છે.
અને આનાથી આપણને વાચક તરીકે ખ્યાલ આવે છે કે હેટીની આ ભાવનાત્મક ઠંડક કેવી રીતે દરેક બાળકના જીવનમાં અલગ અલગ રીતે પડઘાય છે, અને કેવી રીતે દરેક જણ પોતાની ઓળખ અને પ્રેમ માટે સંઘર્ષ કરે છે.
હેટીનું પાત્ર ખરેખર ખૂબ જટિલ છે, એને તમે ખલનાયિકા ના કહી શકો.
ના, બિલકુલ નહીં.
પણ એ કોઈ સંત માતા પણ નથી, એ એક સર્વાઈવર છે જેણે અકલ્પનીય દુઃખ જોયું છે, અને હવે તેની એકમાત્ર પ્રાથમિકતા તેના બાળકોને જીવતા રાખવાની છે, ભલે પછી એના માટે ભાવનાત્મક કિંમત ચૂકવવી પડે. એક પાત્ર તેને દોરડા સાથે સરખાવે છે જે ખડક પરથી પડતા બચાવે, પણ એ કોઈ મુલાયમ ગાદી નથી.
પણ એ જ સવાલ પાછો આવે છે કે શું ફક્ત જીવતા રહેવું પૂરતું છે? આ પ્રશ્ન આખી નવલકથામાં ગુંજતો રહે છે. અને આ બધામાં હેટીનો પતિ ઓગસ્ટ આ સમીકરણને વધુ જટિલ બનાવે છે ને?
હા, ઓગસ્ટ તો હેટીથી એકદમ વિપરીત છે. મોહક છે, વાતોડિયો છે, પણ સાથે સાથે અત્યંત બેજવાબદાર, જુગાર રમે છે, અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે.
એટલે સ્થિરતાનો અભાવ.
બરાબર. તે પરિવારને પ્રેમ તો કરે છે, કદાચ પોતાની રીતે, પણ સ્થિરતા આપી શકતો નથી. અને એની નિષ્ફળતાઓ હેટીના બોજમાં વધારો જ કરે છે અને એને વધુ કઠોર બનવા તરફ ધકેલે છે.
અને આ બધાની વચ્ચે છે એ નવ બાળકો, જેમને લેખિકા ટ્રાઇબ્સ એટલે કે કુળો કહે છે. દરેકની પોતાની અલગ કહાણી, પોતાની અલગ વેદના, પણ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક પેલી માતા પાસેથી ન મળેલા સ્નેહની તરસ દેખાય છે.
હા, જેમ કે ફ્લોઇડ એક પ્રતિભાશાળી જાઝ સંગીતકાર છે, પણ એ સમયમાં પોતાની ગે તરીકેની ઓળખ સાથે જીવવું
એ ખૂબ મોટો સંઘર્ષ હશે.
હા, અને એમાંય માતાની સ્વીકૃતિનો જે અભાવ છે એ તેને સતત કોરી ખાય છે. તેનું જીવન પ્રેમ અને સ્વીકૃતિની એક એકલવાઈ શોધ બની જાય છે.
પછી સિક્સ, જેનું સાચું નામ લોરેન્સ છે, જે શરૂઆતમાં એક પ્રભાવશાળી યુવાન ઉપદેશક બને છે, પણ પછી ધીમે ધીમે સ્કિઝોફ્રેનિયા નામની ગંભીર માનસિક બીમારીનો શિકાર બને છે.
અને એ સમયમાં માનસિક સ્વાસ્થ્ય અંગેની સમજણનો અભાવ હતો, એટલે પરિવાર, ખાસ કરીને હેટી, તેને સમજી શકતી નથી, તેનાથી ડરે છે. આ પાત્ર શ્રદ્ધા, માનસિક બીમારી અને પરિવારના પ્રતિભાવ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
બરાબર. પછી ફ્રેન્કલિન છે, જે વિયેટનામ યુદ્ધમાંથી પાછો ફરે છે, પણ યુદ્ધના ભયાનક અનુભવો તેને PTSDનો શિકાર બનાવે છે.
હા, એટલે કે ભયાનક અનુભવ પછીનો તીવ્ર માનસિક તણાવ તે વ્યસનોમાં સરી પડે છે અને તેની દીકરી સાલાનો ઉછેર બીજા સંબંધીઓ કરે છે. અહીં યુદ્ધની અદૃશ્ય અસરો અને પરિવારથી વિખૂટા પડવાની વેદના દેખાય છે.
અને દીકરીઓનું શું, જેમ કે બેલ?
હા, વેલ, જે માતા પાસેથી ન મળેલા સ્નેહ માટે તલસે છે અને બહારના સંબંધોમાં તેને શોધવા જાય છે, ભલે તે વિનાશક સાબિત થાય. જો કે તે ગાયિકા તરીકે સફળતા મેળવીને થોડી સ્વતંત્રતા પણ પ્રાપ્ત કરે છે, એ પણ છે.
અને રૂથી?
રૂથી, જે ડ્રગ્સના વ્યસનમાં ફસાઈને પોતાના બાળકો ગુમાવી દે છે, જાણે પેલું ભાવનાત્મક ઉપેક્ષાનું ચક્ર એની પેઢીમાં પણ ચાલુ રહે છે. પછી કાસી છે, જે દક્ષિણની મુલાકાત વખતે જાતીય હુમલાના ભયનો અનુભવ કરે છે. આ દરેક કથા હેટીના મૂળ આઘાતનો જ એક પડઘો છે, એમ કહી શકાય.
એટલે આ બધી વ્યથાઓ અને સંઘર્ષો જાણે એક જ દોરામાં પરોવાયા છે.
હા,
અને લેખિકા જે રીતે વર્ણન કરે છે, પેલો બદલાતો ત્રીજો પુરુષ મર્યાદિત દૃષ્ટિકોણ,
હા, એનાથી દરેક પ્રકરણ આપણને એક અલગ બાળકના મનમાં એના વિચારો અને અનુભવોની દુનિયામાં લઈ જાય છે. એટલે આપણે દરેક પાત્રની વ્યથાને ખૂબ નજીકથી અનુભવી શકીએ છીએ.
જ્યારે હેટીને આપણે મોટાભાગે બહારથી જ જોઈએ છીએ.
બરાબર.
એના બાળકોની નજરથી, એક મજબૂત પણ દૂરની શક્તિ તરીકે.
હા, અને એ અનુભવને વધુ ઘેરો બનાવે છે લેખિકાની ભાષા, ક્યારેક એકદમ કાવ્યાત્મક તો ક્યારેક એટલી જ કઠોર અને વાસ્તવિક. ફિલાડેલ્ફિયાની પેલી થીજવી દેતી ઠંડી, દક્ષિણના જેઝ ક્લબનો ઘોંઘાટ અને પરસેવો, હેટીના રસોડાની પેલી દમનકારી શાંતિ, આ બધી છબીઓ આપણને એ દુનિયામાં ખેંચી જાય છે.
અને પ્રતીકોનો ઉપયોગ પણ ખૂબ સુંદર છે, જેમ કે ઠંડી એ ફક્ત વાતાવરણની નથી પણ ભાવનાત્મક ઠંડક પણ છે.
હા, અને સંગીત, ખાસ કરીને ફ્લોઇડ માટે, એ અભિવ્યક્તિ અને મુક્તિનું સાધન બને છે.
ચોક્કસ. આ એપિસોડિક માળખું, જે લગભગ 6 દાયકા 1920થી 1980 સુધી ફેલાયેલું છે, તે પરિવારના વિખરાયેલા છતાં અંદરખાને જોડાયેલા અસ્તિત્વને બરાબર દર્શાવે છે. અને અંતે આવે છે 35 સાલાનું પ્રકરણ.
સાલા ફ્રેન્કલિનની દીકરી ત્રીજી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, અને કદાચ એટલે જ, કારણ કે તે હેટીના દુઃખના સીધા પડછાયામાં નથી ઉછરી, તેનામાં હિંમત છે પોતાની દાદીને પ્રશ્ન પૂછવાની, તેના વર્ષોના મૌનને પડકારવાની.
અને ત્યાં નવલકથાના અંત ભાગમાં આપણને હેટીની અંદર છુપાયેલી વર્ષો જૂની વેદનાની એક ઝલક મળે છે, જ્યારે તે પોતાના ગુમાવેલા જોડિયા બાળકોના દુઃખની લગભગ કબૂલાત કરે છે.
એ કોઈ ચમત્કારી સુખદ અંત નથી પણ.
ના, બિલકુલ નહીં. પણ વર્ષોના સંઘર્ષ પછી મળેલી સમજ અને જોડાણની એક અમૂલ્ય ક્ષણ છે, એક આશાનું કિરણ કે કદાચ આ દુઃખનું ચક્ર તૂટી શકે છે.
તો આટલી ગહન અને ભાવનાત્મક સફર પછી આ કથામાંથી કયા મુખ્ય સાર આપણે તારવી શકીએ? મને રાદે છે કે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આઘાત ફક્ત વ્યક્તિગત નથી હોતો, તે વારસાગત બની શકે છે.
બરાબર. ઇન્ટરજનરેશનલ ટ્રોમા, હેટીનું એક વણ ઉકેલાયેલું દુઃખ તેના આખા પરિવારના ભવિષ્યને એમ કે અજાણતા જ ઘડી નાખે છે.
અને બીજો મુદ્દો ગ્રેટ માઇગ્રેશનના અનુભવ સાથે જોડાયેલો છે. ઉત્તર તરફનું સ્થળાંતર દક્ષિણની હિંસાથી બચાવે છે, પણ એ સ્વર્ગની ગેરંટી નથી.
સાચી વાત. ફિલાડેલ્ફિયામાં તેમને નવી મુશ્કેલીઓ નડે છે. ગરીબી, એક અલગ વધુ કપટી પ્રકારનો જાતિવાદ, એટલે પેઢીઓમાં વિસ્થાપન અને અપ્રાપ્ય સપનાની ભાવના ઘર કરી જાય છે. સ્થળાંતરનું વચન જાણે અધૂરું રહી જાય છે.
અને ત્રીજું, માતૃત્વની જટિલતા. હેટી આપણને પેલી પરંપરાગત મમતાળુ માતાની છબી પર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે. તેનો પ્રેમ વ્યવહારુ છે, ટકી રહેવા માટેનો છે.
હા, પેલું દોરડાનું રૂપક.
બરાબર. પણ શું એ પૂરતો છે? શું ભાવનાત્મક જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો જેટલી જ મહત્વની નથી? આ નવલકથા આપણને હેટી જેવી માતાઓ પ્રત્યે એમ કે થોડી સહાનુભૂતિ કેળવવા પ્રેરે છે, ભલે તેમના નિર્ણયો આપણને કદાચ ગમે નહીં.
અને આ બધાની સાથે જોડાયેલી છે ઓળખ અને સંબંધની શોધ. દરેક બાળક પોતાની માતાના પડછાયામાંથી બહાર નીકળીને પરિવારના ઇતિહાસના બોજ વચ્ચે પોતાની આગવી ઓળખ શોધવા મથે છે, પછી તે સંગીતમાં હોય, ધર્મમાં હોય કે પ્રેમ સંબંધોમાં હોય.
જોવામાં આવે, સમજવામાં આવે અને પ્રેમ પામવાની એક સાર્વત્રિક માનવ તડપ આ બધા પાત્રોમાં દેખાય છે.
ચોક્કસ.
આ નવલકથા વાંચવી એ કોઈ સરળ અનુભવ નથી. સાચે જ, તે ભાવનાત્મક રીતે ભારે છે, ઘણીવાર હૃદયને હચમચાવી દે છે. અહીં સરળ જવાબો કે સુખદ ઉકેલો નથી મળતા.
કરું.
પણ તે આપણને ઇતિહાસ, પરિવાર અને પ્રેમ વિશે ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે.
હા, અને તે આપણને યાદ અપાવે છે કે લોકોના કઠોર દેખાવ પાછળ ઘણીવાર કેટલી ઊંડી પીડા છુપાયેલી હોય છે. તે આપણને સહાનુભૂતિ અને સમજણ કેળવવા માટે એક પડકાર ફેંકે છે.
એટલે એમ કહી શકાય કે આ કથા આપણને શીખવે છે કે પરિવારોમાં વણકહ્યા ઇતિહાસ અને વણઉકેલાયેલું દુઃખ કેટલી ઊંડી અને લાંબા ગાળાની અસર છોડી શકે છે.
અને છતાં સાલાના પાત્ર દ્વારા એ આશા પણ જન્મે છે કે સમજણ અને સ્વીકૃતિ દ્વારા ભલે મોડું થાય પણ પરિવર્તન અને કદાચ થોડી શાંતિ શક્ય બની શકે છે.
આ કથા આપણને વારસાગત આઘાતની શક્તિ તો બતાવે જ છે, પણ મને એક વિચાર આવે છે કે શું આવી ગાથાઓ ફક્ત ભૂતકાળની અસરો સમજવામાં જ મદદ કરે છે, કે પછી તે આપણને વર્તમાનમાં આપણા પોતાના પરિવારોમાં રહેલા અદૃશ્ય બોજને ઓળખવા અને તેને સંબોધવા માટે પણ પ્રેરી શકે છે? એના પર વિચારવા જેવું ખરું. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.